એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં સૌનું સ્વાગત છે. આજે આપણે ઇંગ્લેન્ડના ઇતિહાસના એક એવા સમયગાળામાં જઈશું જે ખરેખર નાટકીય ઘટનાઓ, બહુ યાદગાર પાત્રો અને મોટા ફેરફારોથી ભરેલો છે.
હા, ટ્યુડર રાજવંશનો યુગ.
અને આપણી આખી વાતચીતનો આધાર રહેશે પ્રસિદ્ધ ઇતિહાસકાર જ્હોન ગાયનું વિશ્લેષણ.
બરાબર.
અને આ વિશે એમ લાગે કે જૂનો છે, પણ ખરેખર એવું નથી.
જરાય નહીં. ટ્યુડરોની કહાણી આજે પણ એટલી જ પ્રસ્તુત છે. એ આપણને સમજવામાં મદદ કરે છે કે સત્તા કેવી રીતે મળે છે, કેવી રીતે ટકે છે, રાષ્ટ્રો કઈ રીતે બદલાય છે, અને પેલી જે વાતો ચાલે છે દંતકથાઓ, એની પાછળની હકીકત શું છે.
સાચી વાત. નેતૃત્વ, કટોકટીનું સંચાલન, મોટા સામાજિક અને ધાર્મિક ફેરફારો, આ બધું આધે પણ એટલું જ લાગુ પડે છે, ભલે પછી રાજકારણ હોય કે કોઈ બિઝનેસ હોય.
બિલકુલ.
તો જેના વિશ્લેષણ પર આપણે વાત કરવાના છીએ એ જ્હોન ગાય વિશે થોડું જાણીએ. કોણ છે અને એમનો દૃષ્ટિકોણ કેમ આટલો અલગ અને મહત્વનો ગણાય છે?
ચોક્કસ. જ્હોન ગાય ટ્યુડર ઇતિહાસના ક્ષેત્રમાં એક મોટું નામ છે, ખૂબ આદરણીય છે. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીના ક્લેર કોલેજના એમેરિટસ ફેલો છે.
ઓકે.
અને એમની ખાસિયત એ છે કે એમનું મોટાભાગનું લખાણ, ખબર છે, મૂળ દસ્તાવેજો પર આધારિત છે.
અચ્છા, ઓરિજિનલ સોર્સ પર.
હા, જેમ કે સરકારી કાગળો હોય, ખાનગી પત્રો કે પછી રાજદ્વારીઓના રિપોર્ટ્સ, એ સીધા પુરાવા સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. આ વસ્તુ તેમને ઘણા જે પોપ્યુલર ઇતિહાસકારો હોય ને એમનાથી અલગ પાડે છે.
એટલે સીધું જેમ કહેવાય ને, ઘોડાના મોઢેથી વાત જાણવા જેવું. પણ એમના અભિગમમાં એવું શું છે જે ટ્યુડર ઇતિહાસની આપણી સમજને આમ હલાવી નાખે?
ગાયનું મુખ્ય પ્રદાન એ છે કે તેઓ જે પ્રચલિત માન્યતાઓ છે ને, જે દંતકથાઓ છે, એને પડકારે છે.
હા, ફિલ્મો અને નાટકોમાં તો બહુ જ રોમેન્ટિક ચિત્રણ હોય છે.
બરાબર. પણ ગાય તેમને એ રીતે નથી જોતા, એમને આદર્શ મૂર્તિઓ નથી માનતા. એમના મતે ટ્યુડોરો જટિલ હતા, ભૂલો પણ કરતા હતા, અને બહુ જ ગણતરીપૂર્વક, ક્યારેક તો નિર્દયતાથી નિર્ણયો લેતા હતા.
ઓકે.
એ માત્ર રાજારાણીના વ્યક્તિત્વ પર ફોકસ નથી કરતા, પણ શાસન કેવી રીતે ચાલતું હતું, કઈ સંસ્થાઓ બની, વ્યવહારમાં શું તકલીફો હતી, એના પર વધારે ધ્યાન આપે છે. જાણે કે હાઈ પોલિટિક્સના બંધ બારણા પાછળ શું ચાલી રહ્યું હતું એ સમજાવે છે, કે મુખ્ય પાત્રો શું વિચારતા હતા, એમને શેનો ડર હતો.
એ રસપ્રદ છે. ઇતિહાસને આમ વ્યક્તિઓ અને સંસ્થાઓ બંને દૃષ્ટિકોણથી જુઓ તો જ્હોન ગેના આ પુસ્તકનો મુખ્ય સૂર શું છે, એમની મુખ્ય દલીલ શું છે?
જુઓ, ગાયની મુખ્ય દલીલ એ છે કે ટ્યુડર શાસન, એટલે કે 1485 થી 1603, એ કોઈ નક્કી કરેલો સુવર્ણયુગ નહોતો જેવો આપણે માનીએ છીએ.
અચ્છા.
હકીકતમાં એ ટકી રહેવા માટેનો એક સતત સંઘર્ષ હતો, અનિશ્ચિત અને ઘણી વાર તો ડરાવણો. એમની શરૂઆત જ કેવી હતી? સિંહાસન પર નબળો દાવો.
હા.
લટકતી તલવાર હતી પોતાનો વંશ ચાલુ રાખવા માટે યોગ્ય વારસદારની.
તો પછી સવાલ એ થાય કે જો શરૂઆત આટલી નબળી હતી, સતત ખતરો હતો, તો પછી તેઓ 125 વર્ષ સુધી ટકી કેવી રીતે શક્યા, અને ઇંગ્લેન્ડને આટલું બધું બદલી કેવી રીતે?
હા, એ જ મોટો સવાલ છે.
આ જરા સમજાવો.
ગાયના મતે આનું કોઈ એક કારણ નથી, એમાં ઘણી બધી બાબતો ભળેલી છે. પહેલું તો એમનો અત્યંત વ્યવહારુ અભિગમ, અને જરૂર પડે તો ક્રૂર પણ.
ઓકે.
બીજું, જ્યારે જરૂર પડી ત્યારે રાજકીય અને વહીવટી સુધારા કરવાની એમની ક્ષમતા, ખાસ કરીને થોમસ ક્રોમવેલ જેવા લોકો આવ્યા ત્યારે. ત્રીજું, એક મજબૂત અને કેન્દ્રીય રાજ્ય વ્યવસ્થા, અમલદારશાહી ઊભી કરી.
બરાબર.
અને ચોથું, નસીબનો સાથ પણ થોડો ઘણો હતો. એમણે પરંપરાગત રાજાશાહી અને યુરોપમાં જે નવા રાજ્યકળાના વિચારો આવી રહ્યા હતા એની વચ્ચે બેલેન્સ કરવાનો પ્રયાસ કર્યો.
એટલે શરૂઆતમાં કદાચ ધ્યેય ફક્ત ટકી રહેવાનો હતો.
હા, શરૂઆતમાં તો એમ જ લાગતું હતું, પણ ધીમે ધીમે આ જ સંઘર્ષ ઇંગ્લેન્ડના રાજકીય, ધાર્મિક અને સામાજિક માળખાને મૂળભૂત રીતે બદલી નાખનાર યુગ બની ગયો.
અને પુસ્તક કયા મુખ્ય વિષયોને આવરી લે છે? આ લાંબી સફરમાં કયા મુદ્દાઓ પર ફોકસ છે?
પુસ્તક આપણને 1485માં બોઝવર્થના યુદ્ધથી શરૂ કરીને સીધા 1603માં એલિઝાબેથ પહેલાના મૃત્યુ સુધી લઈ જાય છે.
ઓકે, આખો ટ્યુડર કાળ આવી ગયો.
હા, બધો જ. એમાં મુખ્યત્વે રાજાની સત્તા કેવી રીતે મજબૂત થઈ, ટ્યુડર સરકારનું તંત્ર, ખાસ કરીને પેલી રાજાની સલાહકાર સમિતિ પ્રિવી કાઉન્સિલ, અને વોલ્સી અને ક્રોમવેલ જેવા શક્તિશાળી મંત્રીઓની ભૂમિકા, પછી પેલી અંગ્રેજી સુધારણા રિફોર્મેશન, એની જબરજસ્ત અને લાંબી અસર, વારસદાર કોણ બનશે એનો સતત ડર, અને યુરોપની બીજી મોટી સત્તાઓ સ્પેન, ફ્રાન્સ, પોપ, એમની સાથે ઇંગ્લેન્ડના સંબંધો કેવા રહ્યા,
આ બધું જ આવી ગયું.
હા, અને ગાય પાંચેય ટ્યુડર રાજાઓ, હેનરી સેવન્થ, હેનરી એઇથ, એડવર્ડ સિક્સ્થ, મેરી વન અને એલિઝાબેથ વન, એમના વ્યક્તિત્વનું પણ વિશ્લેષણ કરે છે. એ બતાવે છે કે એમની અંગત લાક્ષણિકતાઓ, એમના ડર, એમની મહત્વાકાંક્ષાઓએ દેશની નીતિને કેવી રીતે ઘડી.
એટલે આ પુસ્તક પેલી ફિલ્મી છબીઓથી આગળ જાય છે.
બિલકુલ, પુરાવાના આધારે ટ્યુડર યુગનું નવેસરથી મૂલ્યાંકન કરવાનો એક ગંભીર પ્રયાસ છે.
તમે કહ્યું કે ગાય પાંચે રાજાઓનું વિશ્લેષણ કરે છે, અને શરૂઆત જ નબળા દાવા સાથે થઈ, તો હેનરી સાતમા જે સ્થાપક હતા એમણે આ કેવી રીતે સંભાળ્યું? એમને તો અપહરણ કરતા રાજા પણ કહેવાય છે.
હા, કારણ કે યુદ્ધ જીતીને આવ્યા હતા, વારસાગત દાવો નબળો હતો. બોઝવર્થનું યુદ્ધ એક મોટો જુગાર હતો જે ચાલી ગયો. એટલે એમનું પૂરેપૂરું ધ્યાન સત્તા મજબૂત કરવા પર જ રહ્યું. એમણે યોર્ક વંશની એલિઝાબેથ સાથે લગ્ન કર્યા. બે દુશ્મન ગૃહો, લેન્કેસ્ટર અને યોર્ક, એમને જોડવાનો પ્રયાસ કર્યો, જેનું પ્રતીક બન્યું પેલું ટ્યુડર રોઝ.
હા, એ તો જાણીતું છે.
પણ વિરોધ બંધ નતો થયો. લેમ્બર્ટ સિમનિલ, પર્કિન વોરબેક જેવા નકલી દાવેદારો આવ્યા, જેમણે એમના શાસનને સતત પડકાર્યો.
એમને ઘણીવાર ઇતિહાસમાં કંટાળાજનક, કંજૂસ રાજા તરીકે દેખાડાય છે. શું ગાય આનાથી જુદું માને છે?
બિલકુલ, ગાય એમને શિયાળુ રાજા, વિન્ટર કિંગ કહે છે. મતલબ કે સતર્ક, ગુપ્ત રીતે કામ કરનાર, અને જરૂર પડે તો અત્યંત કઠોર અને કાર્યક્ષમ.
ઓ, રસપ્રદ.
એમણે શક્તિશાળી ઉમરાઓની સત્તા કાપી, રાજ્યની તિજોરી ભરી, ભલે એ માટે કાઉન્સિલ લર્ન્ડ ઇન ધ લો જેવી ખરાબ નામવાળી સંસ્થાનો ઉપયોગ કરવો પડ્યો, જે પૈસા કાઢવા માટે જાણીતી હતી. એમણે કુશળ રાજદ્વારી સંબંધો બાંધ્યા, યુરોપમાં ઇંગ્લેન્ડનું સ્થાન બનાવ્યું. એમનું મુખ્ય યોગદાન શું? તો કે બે દાયકા સુધી દેશમાં શાંતિ અને સ્થિરતા રાખી, અને પોતાના દીકરા માટે એક સુરક્ષિત ગાદી અને ભરેલો ખજાનો છોડી ગયા.
પણ એ પાયો શેના પર હતો?
ભય, નિયંત્રણ અને મજબૂત રાજકીય ઈચ્છાશક્તિ પર.
એમના પછી આવ્યા એમના અત્યંત પ્રખ્યાત અને કદાચ કુખ્યાત પુત્ર હેનરી આઠમો. ગાય એમને સામ્રાજ્યવાદી રાજા કહે છે. એમના સમયમાં તો જાણે બધું ઉથલપાથલ થઈ ગયું.
ખરેખર એમના લાંબા શાસનને સમજવા માટે આપણે એને ત્રણ ભાગમાં વહેંચી શકીએ. પહેલો તબક્કો 1509-1527 એ યુવાન, જોશીલા, પુનરુજ્જીવન રાજકુમારનો હતો.
પિતાથી સાવ અલગ.
હા, બિલકુલ. દેખાવડા, ખર્ચાળ, શિકાર અને યુદ્ધના શોખીન. શાસનનું રોજનું કામ તો મોટે ભાગે એમના કાબિલ મુખ્યમંત્રી કાર્ડિનલ વોલ્સી પર છોડી દીધું હતું.
અચ્છા.
આ સમય એટલે ભવ્ય દરબારી જીવન અને યુરોપમાં લશ્કરી નામ કમાવાના મહત્વાકાંક્ષી પણ મોટે ભાગે નિષ્ફળ પ્રયાસોનો. પણ એક મોટી સમસ્યા હતી જે સતત સતાવતી હતી.
પુત્રની ઈચ્છા.
બરાબર. એમની પત્ની કેથરીન ઓફ એરેગોન એમને માત્ર એક પુત્રી મેરી આપી શકી હતી, અને ટ્યુડર વંશ ટકાવવા માટે પુત્ર તો જોઈતો જ હતો.
અને આ જ ઈચ્છાએ બીજા તબક્કાને જન્મ આપ્યો, ધ ગ્રેટ મેટર અને રોમ સાથેનો વિચ્છેદ, 1527-1535. આ તો ઇંગ્લેન્ડના ઇતિહાસનો એક મોટો વળાંક હતો.
ચોક્કસ પડે. હેનરીએ કેથરીન સાથેના પોતાના લગ્નને રદબાતલ, એન્યુઅલમેન્ટ કરાવવાનો પ્રયાસ કર્યો, જેથી તે એન બોલિન સાથે લગ્ન કરી શકે અને પુત્ર મેળવે.
આ છૂટાછેડા નહોતા બરાબર?
ના, તકનીકી રીતે નહીં. એવું જાહેર કરાવવાનો પ્રયાસ હતો કે લગ્ન કાયદેસર હતું જ નહીં, પણ પોપે ના પાડી દીધી. મોટે ભાગે કારણ કે કેથરીનનો ભત્રીજો, શક્તિશાળી રોમન સમ્રાટ ચાર્લ્સ પાંચમો, એનું દબાણ હતું. એટલે રાજાનો આ અંગત અને વંશનો પ્રશ્ન જોતજોતામાં રાષ્ટ્રીય અને ધાર્મિક ક્રાંતિ બની ગયો. આમાં બે વ્યક્તિઓનો રોલ બહુ મોટો હતો.
કોણ?
એક તો એન બોલિન પોતે. એ બુદ્ધિશાળી હતી અને નવા સુધારાવાદી વિચારો તરફ એનો ઝુકાવ હતો. અને બીજા થોમસ ક્રોમવેલ.
હા, ક્રોમવેલનું નામ તો બહુ આવે છે.
હા, સામાન્ય પરિવારમાંથી આવેલા પણ અસાધારણ રાજકીય અને વહીવટી ક્ષમતાવાળા. ક્રોમવેલ જ પેલું કાયદાકીય માળખું તૈયાર કર્યું, એક્ટ ઓફ સુપ્રીમેસી પસાર કરાવ્યો, અને હેનરી ઇંગ્લેન્ડના ચર્ચના સર્વોચ્ચ વડા બની ગયા. અને ગાયે અહીં ખાસ ભાર મૂકે છે કે આ શરૂઆત ધાર્મિક કારણોસર નહોતી, પણ સંપૂર્ણપણે રાજકીય અને વંશ ટકાવવાની જરૂરિયાતમાંથી ઊભી થઈ હતી.
આ તો ગજબ કહેવાય. પોતાના અંગત કારણોસર આખા દેશનો ધર્મ બદલવાની શરૂઆત. અને પછી આવે ત્રીજો તબક્કો, 1536-1547. એ કેવો રહ્યો?
આ તબક્કો હતો વધતી જતી તાનાશાહી, શંકા અને ક્રૂરતાનો. એન બોલિન પણ પુત્ર ના આપી શકી એટલે ક્રોમવેલે જ એના પર રાજદ્રોહનો આરોપ મુકાવીને એને ફાંસીએ ચડાવવામાં મદદ કરી.
અરે બાપરે.
હેનરીના શાસનમાં હવે સતત દરબારી, જૂથબંધી અને ષડયંત્રો ચાલતા. આ જ સમયમાં ક્રોમવેલના નેતૃત્વ હેઠળ ઇંગ્લેન્ડના બધા મઠો અને એમની જંગી સંપત્તિ જપ્ત કરી લેવાઈ.
પેલું ડિસોલ્યુશન ઓફ ધ મોનેસ્ટ્રીઝ.
હા, એજ, જેની સમાજ અને અર્થતંત્ર પર બહુ મોટી અસર પડી. હેનરીએ બીજા 4 લગ્ન કર્યા અને ક્રોમવેલ સહિત પોતાના ઘણા નજીકના સલાહકારો અને મંત્રીઓને પણ મરાવી નાખ્યા.
બાપરે.
દેશમાં ધાર્મિક રીતે પણ ભારે ખેંચતાણ ચાલતી રહી રૂઢિચુસ્તો અને સુધારાવાદીઓ વચ્ચે. જ્યારે એમનું મૃત્યુ થયું ત્યારે એક ઊંડાણપૂર્વક વહેંચાયેલો દેશ, નબળી પડી ગયેલી કરન્સી અને 3 અલગ રાણીઓથી થયેલા 3 બાળકો, એડવર્ડ, મેરી, એલિઝાબેથ, એમની વચ્ચે અત્યંત જટિલ અને વિવાદાસ્પદ વારસાઈની સ્થિતિ છોડી ગયા.
હેનરી 8મા પછી ગાદી પર આવ્યો એમનો એકમાત્ર પુત્ર 9 વર્ષનો એડવર્ડ 6ઠો, 1547-1553. આ તો બાળ રાજા અને ઈશ્વરીય રાજ્યનો સમય હતો.
ટૂંકો પણ મહત્વનો સમયગાળો નહીં.
હા, ટૂંકો પણ અત્યંત પરિવર્તનકારી. એ સગીર હતો એટલે શાસન ખરેખર તો એના સંરક્ષકો, પ્રોટેક્ટર્સ ચલાવતા હતા. પહેલા એના મામા ડ્યુક ઓફ સમરસેટ, એ થોડા ઉદાર હતા પણ એમના સમયમાં સામાજિક અશાંતિ ફેલાઈ. પછી આવ્યા વધુ કઠોર અને મહત્વાકાંક્ષી જ્હોન ડડલી, ડ્યુક ઓફ નોર્ધમ્બરલેન્ડ. ગાયના મતે આ જ શાસનકાળ દરમિયાન ઇંગ્લેન્ડમાં ખરો ઊંડો પ્રોટેસ્ટન્ટ સુધારો થયો.
અચ્છા, હેનરીના સમયમાં નહીં, તેને એક સમાન અને પ્રોટેસ્ટન્ટ બનાવી.
અને યુવાન રાજા પોતે,
એડવર્ડ પોતે પણ ખૂબ ધાર્મિક અને પ્રોટેસ્ટન્ટ વિચારો પ્રત્યે પ્રતિબદ્ધ હતો.
પણ આ શાસનનો અંત અત્યંત નાટકીય રીતે આવ્યો, ખરું ને?
બિલકુલ. એડવર્ડ જ્યારે મૃત્યુની નજીક હતો ત્યારે ડ્યુક ઓફ નોર્થમ્બરલેન્ડે એને સમજાવીને પોતાની વહુ લેડી જેન ગ્રે, જે પ્રોટેસ્ટન્ટ હતી, એને વારસદાર જાહેર કરાવી દીધી.
પણ હેનરી 8માની વસિયત પ્રમાણે તો વારો મેરીનો હતા.
હા, એની મોટી બહેન મેરીનો, જે કટ્ટર કેથોલિક હતી. એટલે આ એક ખુલ્લો બળવો હતો, ટ્યુડર શાસનની કાયદેસરતા અને સંસ્થાઓ માટે એક મોટી કસોટી હતી. આ
બળવો નિષ્ફળ ગયો અને હેનરી 8માની મોટી પુત્રી મેરી પ્રથમ 1553-1558 રાણી બની. ગાયમના વિશે શું કહે છે? સામાન્ય રીતે તો એમને બ્લડી મેરી તરીકે જ ઓળખવામાં આવે છે.
ગાય એમના પ્રત્યે થોડું વધુ સહાનુભૂતિથી જુએ છે. શરૂઆતમાં એમને પ્રજાનો ઘણો ટેકો હતો, કારણ કે લોકો એમને કાયદેસરના ટ્યુડર વારસદાર માનતા હતા અને નોર્થમ્બરલેન્ડના બળવાને નફરત કરતા હતા.
એમનો મુખ્ય ધ્યેય શું હતો?
એમનો મુખ્ય અને એકમાત્ર ધ્યેય હતો ઇંગ્લેન્ડને ફરીથી કેથોલિક બનાવવાનો. એમની માતાનો ધર્મ હતો એ.
પણ તેમાં તે સફળ ન થઈ. શા માટે? ગાય શું કારણો આપે છે?
મુખ્યત્વે 2 કારણો. પહેલું, એમણે સ્પેનના રાજા ફિલિપ 2 સાથે લગ્ન કર્યા. આ નિર્ણય લોકોને બિલકુલ પસંદ ના આવ્યો. વિદેશી શાસન અને સ્પેનના પ્રભાવનો ડર હતો. બીજું, કેથોલિક ધર્મ ફરી સ્થાપિત કરવા માટે એમણે જે પદ્ધતિ અપનાવી, લગભગ 280 જેટલા પ્રોટેસ્ટન્ટોને ધર્મ ન બદલવા બદલ જીવતા સળગાવી દેવાની, એ ભયંકર રીતે ઉલટી પડી.
હા, આ બ્લડી મેરી નામ આના પરથી જ પડ્યું.
બરાબર. આનાથી લોકોમાં સહાનુભૂતિને બદલે ગુસ્સો અને ડર ફેલાયો. આ સળગાવેલા લોકો શહીદ ગણાયા અને એનાથી ઇંગ્લેન્ડમાં કેથોલિક વિરોધી લાગણીઓ વધુ મજબૂત બની. પેલું ફોક્સનું બુક ઓફ માર્ટર્સ પુસ્તક આવ્યું, જેણે આ યાદો પેઢીઓ સુધી જીવંત રાખી.
અને વ્યંગાત્મક રીતે આનાથી રાજાની ધાર્મિક સત્તાનો ખ્યાલ વધુ મજબૂત થયો.
હા, એવું ગાય માને છે. એમનો અંત પણ દુઃખદ રહ્યો. સંતાન ન થયું, કાલ્પનિક ગર્ભાવસ્થાનો સામનો કરવો પડ્યો, ફ્રાન્સ સામેના યુદ્ધમાં કેલાઈ ગુમાવ્યું અને એ જાણ સાથે મૃત્યુ પામ્યા કે એમના પછી ગાદી એમની અપ્રિય પ્રોટેસ્ટન્ટ સાવકી બહેન એલિઝાબેથને મળશે.
અને એ રીતે વારો આવ્યો એલિઝાબેથ પ્રથમનો, 1558-1603, જેને ગાય બચી ગયેલી રાણી કહે છે.
ટ્યુડર વંશના અંતિમ અને કદાચ સૌથી પ્રખ્યાત શાસક. એમણે કેવી પરિસ્થિતિમાં શાસન સંભાળ્યું?
એલિઝાબેથે જ્યારે ગાદી સંભાળી ત્યારે દેશ આર્થિક રીતે લગભગ દેવાળ્યો હતો અને ધાર્મિક રીતે ઊંડાણપૂર્વક વહેંચાયેલો. ગાય એમને રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવાની કળામાં માહેર અને અત્યંત વ્યવહાર કુશળ શાસક તરીકે જુએ છે.
એમનું પહેલું કામ શું હતું?
એમનું પહેલું અને સૌથી મહત્વનું કામ હતું ધાર્મિક શાંતિ સ્થાપવાનું. એમણે એલિઝાબેથન રિલિજિયસ સેટલમેન્ટ દ્વારા એક મધ્યમ માર્ગ અપનાવ્યો.
એટલે કે
ઇંગ્લેન્ડનું ચર્ચ પ્રોટેસ્ટન્ટ રહ્યું, પણ એમાં કેટલીક પરંપરાગત કેથોલિક વિધિઓ અને માળખાને જાળવી રાખવામાં આવ્યા જેથી બહુમતી લોકો એને સ્વીકારી શકે, એક પ્રકારનું સમાધાન.
એમના લાંબા શાસન દરમિયાન મુખ્ય પડકારો કયા રહ્યા?
બે મુખ્ય અને સતત રહેનારા પડકારો હતા. પહેલો, વારસદારનો પ્રશ્ન. એક કુમારી રાણી તરીકે જાણીતી થઈ, લગ્ન ન કર્યા, સંતાન નહોતું, એટલે સતત ચિંતા રહેતી કે એમના પછી કોણ.
હા, એ તો મોટો પ્રશ્ન હતો.
અને બીજો મોટો પડકાર હતો મેરી, સ્કોટ્સની રાણી. એ એલિઝાબેથની નજીકની કેથોલિક સંબંધી હતી અને એનો અંગ્રેજી સિંહાસન પર મજબૂત દાવો હતો. એ એલિઝાબેથ વિરુદ્ધના ઘણા કેથોલિક ષડયંત્રોનું કેન્દ્ર બની.
ઓહ, આ તો ખતરનાક સ્થિતિ કહેવાય.
બહુ જ. આ એક લાંબી અને અત્યંત જોખમી રાજકીય રમત હતી જે છેવટે 1587માં મેરીને ફાંસી આપવાથી પૂરી થઈ. ગાયના મતે આ એલિઝાબેથ માટે અનિચ્છનીય હતું, પણ રાજ્યની સુરક્ષા માટે જરૂરી પગલું હતું.
એમને કોણો સાથ મળ્યો આ બધામાં?
વિલિયમ સેસિલ જેવા અત્યંત વફાદાર અને કાબિલ સલાહકારોએ એમને ખૂબ સાથ આપ્યો.
મેરીની ફાંસી પછી શું થયું? એમના શાસનના અંતિમ વર્ષો કેવા રહ્યા?
મેરીની ફાંસી પછી સ્પેન સાથે ખુલ્લું યુદ્ધ ફાટી નીકળ્યું. 1588માં સ્પેનનો પેલો અજય ગણાતો નૌકા કાફલો આર્માડા હારી ગયો.
હા, એ તો બહુ જ મોટી ઘટના હતી.
ઇંગ્લેન્ડ માટે એક મોટો રાષ્ટ્રીય વિજય અને પ્રોટેસ્ટન્ટ રાષ્ટ્રવાદની ચરમસીમા ગણાય છે. પણ ગાય આપણને યાદ અપાવે છે કે આ વિજય પછી પણ યુદ્ધો ચાલુ રહ્યા નેધરલેન્ડ્સ અને ખાસ કરીને આયર્લેન્ડમાં. લાંબા અને ખૂબ ખર્ચાળ યુદ્ધો.
એટલે અંતિમ વર્ષો એટલા સારા નહોતા.
હા, એલિઝાબેથના શાસનના અંતિમ વર્ષોમાં આર્થિક મુશ્કેલીઓ વધી, સંસદ સાથે મતભેદો થયા અને સત્તામાં થોડો ઘટાડો પણ દેખાયો. એમના છેલ્લા માનીતા અર્લ ઓફ એસેક્સનો બળવો પણ આ સમયની નિશાની છે.
પણ એમનું અંતિમ કામ શું ગણાય?
એમનું અંતિમ અને સૌથી મહત્વનું રાજકીય કાર્ય હતું મેરી, સ્કોટ્સની રાણીના પુત્ર, જે સ્કોટલેન્ડનો રાજા જેમ્સ છઠ્ઠો હતો, એના શાંતિપૂર્ણ ઉત્તરાધિકારને સુનિશ્ચિત કરવાનું.
એટલે ટ્યુડર વંશ પૂરો થયો, પણ રાજ્ય ટકી રહ્યું.
બરાબર. એમણે રાજ્યની સ્થિરતા અને અખંડિતતા જાળવી રાખી. ગાય એમની ટ્યુડર યુગના તમામ રાજકીય અને વહીવટી ફેરફારોના કુશળ સંયોજક માને છે અને પેલી અસ્પષ્ટતા અને વિલંબનો રાજકીય સાધન તરીકે ઉપયોગ કરવામાં એ માહેર હતા.
ખૂબ જ ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ થયું. આખી વાતચીત પરથી કેટલાક મુખ્ય વિષયો કે સંદેશાઓ શું તારવી શકાય અને શું આપણે એને આજના સંદર્ભમાં કદાચ આપણા દેશના પરિપ્રેક્ષ્યમાં જોઈ શકીએ?
ચોક્કસ. પહેલો અને કદાચ સૌથી મોટો સવાલ જે ટ્યુડરોની વાર્તા ઊભો કરે છે તે છે, સત્તા ટકાવી રાખવા માટે કાયદેસરતા કેટલી નાજુક હોય છે અને ઉત્તરાધિકારની ચિંતા કેટલી હાવી હોય છે?
હા, એમની કાયદેસરતા પર તો સતત સવાર હતા.
બરાબર. એમના ઘણા નિર્ણયો આ ડર અને ચિંતાથી પ્રભાવિત હતા. આ વાત આપણને આજે પણ વિચારવા પ્રેરે છે કે નેતાઓ કઈ રીતે પોતાની સત્તાને યોગ્ય ઠેરવે છે, અને રાજકારણ હોય કે મોટી કંપનીઓ, સ્પષ્ટ ઉત્તરાધિકાર યોજનાનું કેટલું મહત્વ છે.
બીજો મુદ્દો જે મને બહુ સ્પર્શી ગયો તે છે વ્યક્તિગત એજ રાજકીય. રાજાનું અંગત જીવન, એની પસંદ નાપસંદ, એના લગ્નો, સંતાન થાય કે ન થાય, આ બધું સીધું રાજ્યની નીતિઓ અને ભાગ્ય સાથે જોડાયેલું હતું.
સાચી વાત છે. હેનરી 8માની પુત્ર મેળવવાની ઈચ્છાએ આખા દેશનો ધર્મ બદલી નાખ્યો. મેરીના લગ્નથી વિદેશ નીતિ પર અસર પડી. એલિઝાબેથનું કુમારા રહેવું એ પોતે જ એક રાજકીય ચાલ હતી.
આજે પણ આપણે જોઈએ છે ને, નેતાઓના અંગત જીવન, એમની માન્યતાઓ, એમના સ્વાસ્થ્યની અસર જાહેર જીવન અને નીતિઓ પર કેવી પડે છે.
ત્રીજો મહત્વનો પાઠ છે સરકાર અને સંસ્થાઓનું મહત્વ. ટ્યુડર યુગમાં જ ખાસ કરીને થોમસ ક્રોમવેલ જેવા લોકોના પ્રયાસોથી આધુનિક અમલદારશાહી અને કેન્દ્રીય સરકારનો પાયો નંખાયો.
હા, પ્રિવી કાઉન્સિલ જેવી સંસ્થાઓ વધુ મજબૂત બની.
બરાબર. આ દર્શાવે છે કે લાંબા ગાળે વ્યક્તિગત કરિશ્મા કરતાં મજબૂત અને વ્યવસ્થિત સંસ્થાઓ દેશને વધુ સ્થિરતા આપી શકે છે. આપણે ત્યાં પણ મજબૂત સંસ્થાઓ અને નિયમોના પાલનનું મહત્ત્વ આના પરથી સમજી શકાય.
ચોથો મુદ્દો મને લાગે છે કે રાજકીય વ્યૂહરચના તરીકે ધર્મનો ઉપયોગ. અંગ્રેજી સુધારણા કોઈ ધાર્મિક આંદોલનથી શરૂ નહોતી થઈ, પણ રાજકીય જરૂરિયાતમાંથી ઊભી થઈ હતી.
હા, અને દરેક ટ્યુડર શાસકે ધાર્મિક નીતિનો ઉપયોગ પોતાની સત્તા મજબૂત કરવા કે વિરોધીઓને દબાવવા માટે કર્યો.
આજે પણ ધર્મ અને રાજકારણના જટિલ સંબંધો પર આ પ્રકાશ પાડે છે અને એ પણ બતાવે છે કે જ્યારે ઉપરથી મોટા સામાજિક ફેરફારો લાદવામાં આવે ત્યારે એની પ્રક્રિયા કેટલી જટિલ અને અણધારી હોઈ શકે છે.
અને પાંચમો મુદ્દો જે મને ખૂબ રસપ્રદ લાગ્યો તે છે સલાહકારોની ભૂમિકા અને દરબારી રાજકારણ. વોલ્સી, ક્રોમવેલ, સેસિલ આ બધા અત્યંત શક્તિશાળી સલાહકારો હતા
જેમણે ઇતિહાસનો રસ્તો બદલવામાં મદદ કરી.
હા, પણ સાથે સાથે દરબારી જૂથબંધી, ઈર્ષ્યા, ષડયંત્રો પણ ચરમસીમા પર હતા જે ખતરનાક સાબિત થઈ શકતા.
એટલે કોઈ પણ મોટી સંસ્થા, સરકાર હોય કે કોર્પોરેટ જગત, ત્યાં સારા સલાહકારોનું મહત્ત્વ અને આંતરિક રાજકારણના જોખમો બંને સમજવા જેવા છે.
બરાબર.
આ પુસ્તકમાં કેટલાક એવા વિચારો છે જે ખરેખર યાદ રહી જાય. ગાયના વિશ્લેષણમાંથી ઉભરતા કેટલાક મુખ્ય વિચારો પર નજર કરીએ.
એક વિચાર જે ટ્યુડર શાસનના મૂળભૂત સ્વભાવને પકડે છે તે આ છે. ટ્યુડર શાસન કોઈ સ્થાપિત આત્મવિશ્વાસુ સત્તા નહોતી, પરંતુ લુપ્ત થઈ જવાના સતત ભયથી ચાલતું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવાનું એક નિરંતર કાર્ય હતું.
એટલે એમનો કહેવાનો મતલબ કે તેઓ હંમેશા બચાવની સ્થિતિમાં હતા, કોઈ ભવ્ય યોજના નહોતી.
હા, પ્રતિક્રિયાશીલ હતા, અસ્તિત્વ કેન્દ્રિત હતા.
સુધારણાના મૂળ વિશેનો વિચાર પણ ખૂબ મહત્વનો છે. અંગ્રેજી સુધારણા લોકોની આધ્યાત્મિક માંગણીઓમાંથી નહીં, પરંતુ એક રાજાના વંશ ટકાવી રાખવાના સંકટના ભયાવહ રાજકીય ઉકેલ તરીકે શરૂ થઈ.
આ ફરી એ વાત પર ભાર મૂકે છે કે શરૂઆતમાં રાજકારણે ધર્મને આકાર આપ્યો, ધર્મે રાજકારણને નહીં.
બરાબર.
એલિઝાબેથની શાસન પદ્ધતિ વિશે ગાયનો એક વિચાર નોંધપાત્ર છે. એલિઝાબેથની શક્તિ હંમેશા નિર્ણાયક પગલાં લેવામાં નહોતી, પરંતુ ઘણીવાર અસ્પષ્ટતા, વિલંબ અને રાજકીય દાવપેચ દ્વારા અસ્તિત્વ ટકાવી રાખવાની તેની કુશળતામાં હતી.
હા, રસપ્રદ છે. એટલે ક્યારેક કશું ન કરવું અથવા જાણી જોઈને સ્પષ્ટ ન થવું એ પણ એક શક્તિશાળી રાજકીય સાધન બની શકે.
હા, ગણતરીપૂર્વકની નિષ્ક્રિયતા એક સાધન તરીકે, સુગમતા.
અને સંસ્થાકીય પરિવર્તન વિશેનો આ વિચાર પણ ગહન છે. ટ્યુડર ક્રાંતિ કોઈ એક નાટકીય ઘટના નહોતી, પરંતુ નાના નાના ફેરફારો અને દાખલાઓનો ધીમે ધીમે થયેલો સંચય હતો જેણે અંગ્રેજી સરકારના સ્વભાવને મૂળભૂત રીતે બદલી નાખ્યો.
આ યાદ અપાવે છે કે મોટાભાગના કાયમી ફેરફારો ઘણીવાર એકાએક નથી થતા, પણ ધીમે ધીમે માળખાકીય રીતે થાય છે.
તો આ બધી ઐતિહાસિક ચર્ચામાંથી આજના જીવન માટે શું શીખ લઈ શકાય? વ્યવહારુ શું છે?
મને લાગે છે કે ઘણું બધું. પહેલું તો નેતૃત્વ અને કટોકટી સંચાલન.
હા, એમાં તો ટ્યુડરો માસ્ટર ક્લાસ જેવા છે.
બરાબર. હેનરી 7માની સાવચેતી, હેનરી 8માની આવેગશીલતા, એલિઝાબેથની પરિસ્થિતિ મુજબ બદલાવાની ક્ષમતા, આ બધી અલગ શૈલીઓ છે. તે બતાવે છે કે ક્યારેક કઠોર વ્યવહારવાદ જરૂરી બને તો ક્યારેક સુગમતા, અને નેતાનું મનોવિજ્ઞાન પણ કેટલું મહત્વનું છે.
બીજું, સત્તાનું સ્વરૂપ અને તેને ટકાવી રાખવાની કળા. સત્તા માત્ર મેળવવી પૂરતી નથી, તેને સતત દેખાડવી પડે છે, એનું રક્ષણ કરવું પડે છે.
હા, ટ્યુડરો પ્રચાર અને પોતાની છબી ઘડવામાં માહેર હતા. પેલું ટ્યુડર રોઝનું પ્રતીક હોય કે એલિઝાબેથના ભવ્ય પોર્ટ્રેટ્સ.
આજના સોશિયલ મીડિયા યુગમાં પણ આ વાત એટલી જ સાચી છે કે નેતાઓ અને સંસ્થાઓ પોતાની છબી કેવી રીતે રજૂ કરે છે.
પછી મોટા પાયે થતા ફેરફારોનું સંચાલન. અંગ્રેજી સુધારણા એક ઉદાહરણ છે કે મોટા ફેરફારો હંમેશા અસ્તવ્યસ્ત હોય છે, એનો વિરોધ થાય છે અને એના ધાર્યા કરતા અલગ પરિણામો આવી શકે છે.
હા, પરિવર્તન ક્યારે સીધી લીટીમાં નથી થતું.
અને છેલ્લે ઉત્તરાધિકાર આયોજનનું મહત્ત્વ. ટ્યુડોર કહાણી એ વાતની ચેતવણી છે કે સ્પષ્ટ અને સર્વસ્વીકૃત ઉત્તરાધિકાર યોજનાના અભાવે કેટલી અસ્થિરતા અને સંઘર્ષ સર્જાઈ શકે છે.
આ પાઠ રાજ્યો માટે જેટલો મહત્ત્વનો છે તેટલો જ કુટુંબો અને વ્યવસાયો માટે પણ છે.
બિલકુલ.
તો આજના વિશ્લેષણના અંતે તમારા માટે સૌથી મોટી શીખ
અટલા કદાચ કોઈ આશ્ચર્યજનક બાબત કહી રહી.
મારા માટે સૌથી પ્રભાવશાળી વાત એ છે કે કેવી રીતે આ શાસકો, જેઓ મોટે ભાગે પોતાના અસ્તિત્વ માટે અને વંશ ટકાવવા માટે લડી રહ્યા હતા, તેમણે અજાણતા જ આધુનિક ઇંગ્લેન્ડ અને તેના શાસનના પાયા નાખ્યા. જે વ્યક્તિગત નાટકો અને કટોકટીઓ તે સમયે મુખ્ય લાગતી હતી તે કદાચ ક્ષણિક હતી, પણ તેના પરિણામે જે સંસ્થાકીય ફેરફારો થયા તેની અસર સદીઓ સુધી રહી. ઇતિહાસ કેવી રીતે અણધારી રીતે ઘડાય છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.
સાચી વાત. અને મારા માટે સૌથી રસપ્રદ પાસું એ રહ્યું કે ઇતિહાસ કેટલો આકસ્મિક હોઈ શકે છે. એક યુદ્ધનું પરિણામ, કોઈ બીમારી, કોને કોની સાથે પ્રેમ થાય છે કે લગ્ન થાય છે, આવી નાની લાગતી બાબતોએ પણ ઇંગ્લેન્ડના અને કદાચ વિશ્વના ઇતિહાસની દિશા બદલી નાખી. આ મોટી ઐતિહાસિક ઘટનાઓ પાછળ રહેલું માનવીય તત્વ, એમની મહત્વાકાંક્ષાઓ, ભય, પ્રેમ, નફરત, એ ખરેખર વિચારવા જેવું છે. એ ઇતિહાસને જીવંત બનાવે છે.
બરાબર કહ્યું.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.